ప్రభుతత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం.
శ్రీమద్ రాజచంద్ర వచనామృత్ ఆంఖ్ 256 ముంబై అషాఢవద్ బీజ్ 1947. అథాగ్ ప్రేమే తమ్నే నమస్కార్. બે પત્ર વિસ્તારથી લખેલા એવા આપના તરફથી મળ્યા. આટલો પરિશ્રમ લો છો એ અમારા ઉપરની આપની કૃપા છે. એમાં જે જે પ્રશ્નોનો ઉત્તર ઈચ્છ્યો છે તે સમાગમે જરૂર આપશો. જીવના વધવા ઘટવા વિષયે, એક આત્મા વિષયે, અનંત આત્મા વિષયે, મોક્ષ વિષયે, મોક્ષના અનંત સુખ વિષયે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે, કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે. પણ તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી. પરમ મુમુક્ષુ એવા સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. સંતોની વાતના રહસ્યો અદ્ભુત હોય છે. કૃપાળુદેવના પત્રોમાં શીર્ષક, એ શીર્ષકની અંદર બહુ રહસ્યમય ગૂંથણી હોય છે. અત્યાર સુધી આપણે જોયા તો પરમાત્માને નમસ્કાર, સતભેદને નમસ્કાર, મહાત્માઓને નમસ્કાર. આ પત્ર પહેલો છે કે જેમાં લખે છે કે અથાગ પ્રેમે તમને નમસ્કાર. કૃપાળુદેવ પત્ર લખે, એ લખે મુમુક્ષુ ઉપર, અને એમાં એનું શીર્ષક બાંધે, અને શીર્ષકમાં લખે અથાગ પ્રેમે તમને નમસ્કાર. કેવા સંબંધ હશે ભક્તો અને ભગવાનના! આ સંબંધને આપણે ઓળખવા પડશે. આ અન્યોન્ય સંબંધ પરમાર્થ માર્ગની અંદર એટલો બધો હોય છે કે આ અન્યોન્ય એકબીજાના ઉપકારી હોય છે. મુમુક્ષુ છે એ પણ સંતોના, મહાત્માઓના ઉપકારી છે. જેમ સંતો, ગુરુઓ, જ્ઞાનીઓ, સત્પુરુષો મુમુક્ષુ માટે, જિજ્ઞાસુઓ માટે, સાધકો માટે જેમ ઉપકારી છે, તે જ પ્રકારે સાચા સાધકો, સાચા મુમુક્ષુઓ એ સંતો માટે, મુનિઓ માટે, જ્ઞાનીઓ માટે પરમ ઉપકારી હોય છે. કારણ પરસ્પરનો આ પરમાર્થ માર્ગના વ્યવહારથી જ જીવ આત્મવિકાસની ગતિ કરતો હોય છે. અસંગતાનો માર્ગ પણ સત્સંગથી છે. સત્સંગના અભાવમાં અસંગતા નથી. પરમ કૃપાળુદેવ સૌભાગભાઈને અથાગ પ્રેમે નમસ્કાર કરે છે. તમારા તરફથી બે પત્રો મળ્યા, વિગતથી લખેલા, વિસ્તારથી લખેલા. આટલો પરિશ્રમ લો છો એ અમારા ઉપરની આપની કૃપા છે. કોણ પરિશ્રમ લે છે? સૌભાગભાઈ અથવા મુમુક્ષુ? એને કૃપાળુદેવ લખે છે કે તમે આટલો પરિશ્રમ લ્યો છો એ અમારા ઉપરની આપની કૃપા છે. મુમુક્ષુ પરિશ્રમ લે, શાસ્ત્રોના શાસ્ત્રો વાંચીને, મનન, મંથન, ચિંતન સતત કરી વલોણા કરતો હોય, અને એમાંથી જે પ્રશ્નો નીકળે એ પ્રશ્નો સદગુરુ પાસે મૂકે. એક એક સાધક કેવી કેવી સ્થિતિમાંથી પસાર થાય છે, કેવા કેવા એને પ્રશ્નો ઉગે છે. પરમ કૃપાળુદેવે સૌભાગભાઈને કહ્યું છે કે આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર છે. હજારો શાસ્ત્રોના પાઠીને જે પ્રશ્ન ન ઉગે તે તમને ઉગે છે. અધ્યાત્મ માર્ગની અંદર પ્રશ્નો ઉદ્ભવ થવા, સાચા તત્વના અંતરથી રહસ્યના મંથનમાંથી ચિંતનમાંથી સતત ઘોળાતું હોય તત્વ અને એની અંદર દુંધળાપણું હોય, સ્પષ્ટતા ન થતી હોય અને પ્રશ્નો ઊભા થવા, આ મુમુક્ષુનું પરમ સૌભાગ્ય છે. અને આવા મુમુક્ષુઓ પ્રાપ્ત થવા એ જ્ઞાનીઓનું પરમ સૌભાગ્ય છે. એટલે કૃપાળુ દેવ કહે છે કે તમે આટલો પરિશ્રમ લ્યો છો કારણ કે આ એક પ્રશ્ન એમને પૂછી શકાય નહીં, જેમ તેમ પૂછી શકાય નહીં. પરિશ્રમપૂર્વક પૂછાયેલા પ્રશ્નો છે તો એ પ્રશ્નો પૂછવા પાછળનો પરિશ્રમ કયો હશે, તો કેટલી કેટલી પ્રજ્ઞાની મથામણ હશે, ચિંતન કેટલું આકરું હશે. ત્યારે એવા પ્રશ્નો અને એ પ્રશ્નો કાઢીને પરમ કૃપાળુ દેવ જેવા પરમાત્મા સ્વરૂપને પૂછવા કોઈ જેવી તેવી વાત નથી. અને જે સાચા જિજ્ઞાસુઓ ગંભીરતાથી બેઠા હોય ને, ત્યારે ઘણીવાર આ અનુભવ થાય છે, કોઈ કે મહાત્મા આવ્યા હોય અને બોલો તમારો કંઈ પ્રશ્ન છે, ત્યારે આપણને એમ થાય કે શું પૂછવું, આપણા પ્રશ્નો તો બાલીશ છે, મૂર્ખામી છે, ખરેખર તો આપણે પરિશ્રમ કર્યો જ નથી અને શું પ્રશ્ન પૂછવા, ખોટા ખોટા પ્રશ્ન પૂછવા, એમને તકલીફ આપવી, આપણને એમ થાય શું કામ. અંદરથી આપણો આત્મા જવાબ આપે છે, પોકાર કરે છે કે તે કોઈ પરિશ્રમ લીધો, શું પ્રશ્ન પૂછવા નીકળો છો, વાંચન કર્યું છે, સ્વાધ્યાય કર્યો છે, અભ્યાસ કર્યો છે, અભ્યાસમાંથી પ્રશ્ન ઉઠા છે કે માત્ર બુદ્ધિના આધારે પ્રશ્ન ઉઠા છે, અહમ જાગૃત થયો છે એટલે પ્રશ્ન ઉઠા છે, કંઈક પૂછી લેવું છે એટલે પ્રશ્ન ઉઠા છે, ચતુરાઈ જોર કરે છે એટલે પ્રશ્ન ઉઠા છે, કે ઊંડાણમાંથી પ્રશ્નો ઉઠા છે. સત્પુરુષના પરમ રહસ્યો એ સમજાતા નથી, પણ એ સમજવા માટે નહીં મથામણ કરી છે અને મથામણમાંથી પ્રશ્નો ઉઠા છે. તો એવો પ્રશ્ન જ્યારે મૂકવામાં આવે ત્યારે જ્ઞાનીને પ્રસન્નતા થાય, ખૂબ આનંદ થાય. અને બાકી ઉપર છેલ્લા પ્રશ્નો, કોકના જ્ઞાનની ચકાસણી કરવા પૂછાયેલા પ્રશ્નો, પોતાના અહમને પુષ્ટ કરવા પૂછાયેલા પ્રશ્નો, એનાથી વાતાવરણમાં કોઈ શાંતિ ન આવે, જ્ઞાનીને પણ એમાં પ્રમોદ ન થાય. સ્વભાગભાઈ અને કૃપાળુ દેવનો સંબંધ શું હશે, આ કેમ અથાગ ઉપકારી કીધા સ્વભાગને, સ્વભાગને કૃપાળુ દેવે અથાગ ઉપસારી કીધા, એટલા જ નહીં મુમુક્ષુઓના ઉપકારી કીધા છે. અને કહ્યું છે કે મુમુક્ષુઓએ સ્વભાગને ભૂલવા જેવું નથી, કારણ કે મુમુક્ષુઓ વતી આ સ્વભાગ આપણા બધાના પ્રતિનિધિ થઈને અનંતકાળની મૂંઝવણો જે છે એ અનંતકાળનું મૂંઝન એને શબ્દસ્થ કર્યું છે. જેમ કૃપાળુ દેવે અનંત જ્ઞાનીઓના રહસ્યને શબ્દસ્થ કર્યા છે, એમ સ્વભાગે અનંતકાળના મુમુક્ષુઓના સાધકોના પ્રશ્નોને વાચા આપી છે. અને ખરેખર જે સાધનામાં છે એને થાય કે આ સ્વભાગે ખરેખર આપણી વાતને પૂછી. એટલે કહે છે કે આટલો પરિશ્રમ લો છો એ અમારા ઉપરની આપની કૃપા છે, સૌભાગભાઈની કૃપા છે. જ્ઞાની ઉપર કે જે તમે અમારા ઉપર કૃપા કરી છે, આપણે તેમ કે કૃપા તો જ્ઞાનીઓની હોય, મુમુક્ષુઓ શું કૃપા કરે. પણ આ પરમાર્થનો માર્ગ બહુ સમજવા જેવો છે. આ અન્યો અન્યનો માર્ગ, આ જોગાનું જોગનો માર્ગ એટલો બધો રહસ્યથી ભરપૂર છે કે સાદા ગણિત કામ નહીં આવે, બાંધેલી માન્યતા આમાં ઉપયોગી નહીં થાય, ઘડી રાખેલા આપણા અભિપ્રાયો આમાં કામ નહીં આવે. સૌભાગ પરમ કૃપાળુ દેવના અથાગ ઉપકારી, સૌભાગની પરમ કૃપાળુ દેવ ઉપરની કૃપા એ પારમાર્થિક દ્રષ્ટિએ સમજવી જોશે. એમાં જે જે પ્રશ્નોનો ઉત્તર ઈચ્છ્યો છે તે સમાગમે જરૂર આપશો. તમે વિગતવાર પ્રશ્નો વિસ્તારથી લખ્યા છે અને તમે જે જે પ્રશ્નો મૂક્યા છે એનો અમે સમાગમે ઉત્તર આપીશું. કેવા પ્રશ્નો છે? જીવના વધવા ઘટવા વિષયે. તમારા પ્રશ્નોમાં એક વિષય કયો છે? જીવના વધવા ઘટવા વિષયે, કે આ જીવમાં કંઈ વધઘટ થતી હશે? આ જીવ મનુષ્ય પંચેન્દ્રિય સંજ્ઞી છે અને એની બદલે ક્ષુદ્ર નાનું જંતુ થાય તો એ જીવના ગુણમાં એની શક્તિમાં કંઈ વધઘટ થાય? એના ચૈતન્યમાં, એના જ્ઞાનમાં, એના દર્શન ગુણમાં, આ અનંત ગુણનો પિંડ છે એમાં કંઈ ફેરફાર થાય, વધઘટ થાય? એક આત્મા વિષયે, અનંત આત્મા વિષયે, આ એક જ આત્મા છે, અનંત આત્મા છે, આ બધા આત્માઓ છે, એમ સૂર્યનું જેમ થાળીમાં પ્રતિબિંબ પડે એમ જળના પ્રતિબિંબની જેમ બધા આત્માઓ જુદા જુદા છે, અને સૂર્ય એક જ છે એમ પરબ્રહ્મ આત્મા એક જ છે, અને આ બધા આત્માઓ છે એ અંશ, મુખ્યના અંશ છે, અંશ અને અંશી જેવા છે. શું છે આમાં? કે દરેક આત્મા સ્વતંત્ર છે, દરેક આત્મા આ મહાન આત્મા વિભુ જેને કહીએ છીએ એ પ્રમાણે જ છે, એવા જ સમર્થશાળી છે, બધાના આત્મા આવા જ સમાન છે. આત્માની કોઈ સમાનતા છે કે વિષમતા છે? કોઈ દેવ પરમાત્મા સ્વરૂપ છે ને કોઈ આવા સમાજ જગતની અંદર કોઈ આત્માઓ આવા ક્ષુદ્ર જ છે, તો આ શું છે? આ આત્માને પરસ્પર કંઈ સંબંધ ખરો? એક આત્મા વિષયે, અનંત આત્મા વિષયે, મોક્ષ વિષયે, મોક્ષના અનંત સુખ વિષયે. આ મોક્ષ શું અને મોક્ષમાં આ અનંત સુખ છે, તો આ કેવા પ્રકારનું સુખ એ તો સમજાવો. કારણ કે આપણે સુખની કલ્પના કંઈ ને કંઈ પદાર્થનો સંગ, કંઈ ને કંઈ વસ્તુનો સંગ, કંઈ ને કંઈ નિમિત્તો, કંઈ ને કંઈ કારણો, કંઈ ને કંઈ સંયોગ, કંઈ ને કંઈ સંબંધ, આ બધું સરખું, અનુકૂળ, ઈચ્છિત, પસંદગીવાળું, ગમે એવું હોય એમાંથી આપણને સુખ મળે, અને આમાંથી કંઈ ન ગમતું આવ્યું હોય તો આપણું સુખ વયું જાય, સુખ દુઃખમાં પરિવર્તિત થઈ જાય. વસ્તુ એ ના હોય, એકને વસ્તુ મળવાથી સુખ થાય અને એને એ વસ્તુ બીજાને મળવાથી દુઃખ થાય. અરે, આટલું બધું સુખની અંદર જ્યારે જ્યારે વિચાર આ જીવે કર્યો છે ત્યારે એને વસ્તુનું, પદાર્થનું હોવાપણું અને ન હોવાપણું, પ્રાપ્તિ અને અપ્રાપ્તિ, એ ગણિતથી જ સુખનું ગણિત ચાલ્યું છે આપણું. આપણા સુખના ગણિતનો આધાર શું? સંસારીના સુખના ગણિતનો આધાર શું? તો ભોગ અને ઉપભોગની વસ્તુઓ આપણા પાસે કેટલી છે. ઇષ્ટ અને અનિષ્ટ સંયોગો આપણી સાથે કેવા પ્રકારમાં, કેટલા પ્રમાણમાં છે, એના ઉપર નક્કી થાય કે આપણે સુખી કે દુઃખી. આપણી પસંદગીવાળા પદાર્થો વધારે હશે તો આપણે સુખી, આપણી ના પસંદગીવાળા વિષયો વધે તો આપણે દુઃખી. જગતની અંદર સુખની અને દુઃખની કલ્પના આવી છે ત્યારે એક જ્ઞાને આ મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે આ મોક્ષ શું છે, આ બધામાંથી મુક્તિ? તો મોક્ષનું અનંત સુખ એ વળી કેવું છે, અને એ અનંત સુખનો આધાર શું? શું મળે તો અનંત સુખ મળે? જગતમાં એવો કયો પદાર્થ છે કે જે સુખ આપી શકે, એટલું જ નહીં પણ પાછું અનંત સુખ આપી શકે? સુખ આપી શકે એવું જ જો માત્ર પૂછ્યું હોય તો આપણે તો પદાર્થનું લિસ્ટ કરી દઈએ. એમ કરો, બે બંગલા આપી દો, બે ગાડી આપો, ટીવી સેટ આપો, પંખા આપો, એર કન્ડિશન આપી દો, એટલે આપણે તરત સુખની ગણતરી માની દઈએ. અનંત સુખની વાત કરી છે હવે તો કે ભાઈ એમાં અનંત સુખ નથી હો, એ સુખ તો ગાડી બંધ પડી જાય તો વાત પૂરી થઈ ગઈ, એર કન્ડિશન બંધ પડી જાય તો એના જેવું દુઃખ હે કઈ? તો આપણું સુખ જે આપણે સુખની ગણતરી કરી છે એમાંથી અનંત સુખ નથી મળતું, એ આપણા બધાનો અનુભવ છે, ચક્રવર્તીથી માંડી અને સામાન્યમાં સામાન્ય માનવીનો અનુભવ છે કે ભાઈ સુખના સાધનો અનંત છે. આ વિજ્ઞાનની દુનિયામાં એ સાધનો રોજ અનંત ગુણા વધે છે, એના સ્વરૂપ, એના પ્રકાર અનંત ગુણા વધે છે, પણ છતાંય એમાંથી અનંત સુખ નથી મળતું. નો પ્રોબ્લેમ એવું આપણે કહી શકતા નથી. પ્રોબ્લેમ તો ભાઈ હોય, પૂછીએ કે પ્રોબ્લેમ હોય ને, બોલો કે ભાઈ આ મેં આ પંખો તમારો લીધો છે આ 2000 રૂપિયાનો, તો પછી એની ગેરંટી શું? બોલો કે ભાઈ ગેરંટી બેરંટીના જમાના ગયા, આવ્યો ગેરંટી કાંઈ નહીં. 2000ની લ્યો કે 5000ની વસ્તુ લ્યો, તો કે તમે આટલો બધો ખર્ચો કરીને અમે માલ લઈએ અને ગેરંટી ન આપો તમે એની? તો કે 12000 કરોડની સરકાર બનાવીએ છીએ, એની કઈ ગેરંટી છે? કેટલી હાલ છે એ આપણે જ પૈસા ચૂકવીએ છીએ. તો 12000 કરોડની બનાવેલી સરકારની કોઈ ગેરંટી નથી, તો તું 2000 રૂપિયામાં ગેરંટી માંગવા નીકળો છું? હવે અહીંયા ક્યાંય સંસાર સુખનું જ્ઞાનીઓ તો એટલા માટે પહેલેથી કહ્યું છે કે ચક્રવર્તીના સુખની પણ ગેરંટી નથી, ઇન્દ્રના સુખની પણ ગેરંટી નથી. ઇન્દ્ર દેવલોકની અંદર એ બધા માળા ફરીને પહેરીને ફરતા હોય તેવી ગેરંટી ખરી કે માળા નહીં કરમાય? એવી ગેરંટી ખરી? એમ કહે ખરા કે ભગવાન સ્વર્ગ લોકની અંદર તે મને આવા અપરંપાર સુખની અંદર નાખ્યો છે, હવે આ ચાલુ જ રહીએ તો એની ગેરંટી ખરી? એ કઈ ગેરંટી નથી. પણ જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહ્યું છે કે મોક્ષનું સુખ એ અનંત છે, અવ્યાબાધ છે, અક્ષય છે, અખંડ છે. ઓહો, એટલે સામાન્ય જે જિજ્ઞાસુ છે તો પ્રશ્ન કરે કે આ સુખનું સ્વરૂપ શું, આ સુખનો આધાર શું, આ સુખનું કારણ શું? કેમ કે આ તો કાર્ય છે, સુખ એ તો એનું કારણ કંઈક હશે. બસ આ પ્રશ્નો, તાત્વિક જિજ્ઞાસા કે મોક્ષમાં અનંત સુખ છે તો અનંત સુખનો આધાર, અનંત સુખ આપનાર પદાર્થ કોઈ અનંત હોવો જોઈએ. વિનાશી પદાર્થમાંથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય ખરી? ન થઈ શકે. આવા પ્રશ્નો કર્યા છે તો કે એ વિશે સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. આ વેળા તમે જ્યારે મળશો ને ત્યારે આવા બધાય પ્રશ્નોનો અમારે તમને પ્રત્યુત્તર આપવો છે, સમાધાન આપવો છે. અમારા હાથે હરી તમને પરાજ્ઞાન આપશે, એની પ્રાપ્તિ અમારે તમને કરાવવી છે. સૌભાગભાઈને કૃપાળુ દેવે અભિવચન આપ્યું છે કે અમને એમ લાગે છે કે અમારા હાથે હરી તમને એ પ્રાપ્ત કરાવશે, એટલે ફરીથી કહે છે કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે, કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે. આગળના પત્રમાં 255માં કહ્યું હતું કે જે પ્રકારનો સમાગમ અમે ઈચ્છીએ છીએ તે થવા દેવા જો હરિની ઈચ્છા હોય અને સમાગમ થાય તો જ અમારો ખેદ મટે એમ માનીએ છીએ. અને હવે જવાબ તરત આપી દીધો છે, આ અષાઢ સુદ 13 અને અષાઢ વદ બીજ, કે હરિની એવી ઈચ્છા થઈ ગઈ છે. ઝડપથી બધી પ્રક્રિયા ચાલે છે એકદમ. પેલા કહે છે કે એવો સમાગમ થાય કે ન થાય, હરિની ઈચ્છા હોય તો થાય અને ન હોય તો ન થાય. આ જોયું એનું એમાંથી કર્તૃત્વ પણ ક્યાંય નથી દેખાય છે. જ્ઞાન કંઈ વધું ઘટ્યું નથી, પ્રશ્નોના જવાબ આપવાની શક્તિ હમણાં મળી ગઈ છે 2 દીમાં, એવું નથી. વાતને બરોબર સમજીએ, રહસ્યને. જ્ઞાન તો સિદ્ધાંત જ્ઞાન તો અમારા વિશે આવૃત પડ્યું છે, પણ હરિની ઈચ્છા નથી. જ્યાં સુધી એ યોગાનો યોગ, એ નિયતિ, એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અમે તમને કરીને, અમને લાગે છે એવું કે અમારા હાથે હરિ તમને પૂર્ણ જ્ઞાન અપાવશે. આગલા પત્રમાં લખે છે કે એવો સમાગમ થાય એવી જો હરિની ઈચ્છા હોય તો થશે અને તો જ અમારો ખેદ મળશે. અમને ખેદ છે, અમારે તમને આ જ્ઞાન કરાવવું છે. તમારા પ્રશ્નો આવ્યા છે એટલે કે છે કે હવે આ સમાગમમાં અમે તમને જરૂર નિર્ણય આપીશું, સર્વ પ્રકારે નિર્ણય આપીશું, કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે. હરિની કૃપા, આગળના પત્રમાં કહે છે, હરિની ઈચ્છા માત્ર હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. જીવને જ્યારે આ વસ્તુ આવે કે આપણું જીવન જન્મથી માંડીને મૃત્યુ સુધીનું આ બધું જ એક પ્રકારની નિશ્ચિત એવી પર્યાયોના ક્રમથી ચાલે છે, આ પ્રારબ્ધ એકો એક શ્વાસો શ્વાસ સાથે સમયે સમયે પૂર્વે નિબંધન કરેલા એવી કોઈને કોઈ પ્રકારની કર્મ પ્રકૃતિઓ ઉદયમાં આવ્યા જ કરે છે, અને અનેક પ્રકારના કર્મો અનેકવિધ પ્રકારની એની વિચિત્ર પ્રકૃતિઓ ઉદયમાં આવે છે. બધાનો હિસાબ કે ગણિત આપણી પાસે નથી, પણ એને કારણે જ આપણું જીવન ચાલી રહ્યું છે અને આપણી ઈચ્છા ત્યાં ટકરાય છે. ઉદય ઓર છે અને ઈચ્છા ઓર છે, ઉદયનો અને ઈચ્છાનો મેળ ખાતો નથી. એટલે આપણે સંઘર્ષમાં છીએ, એટલે આપણે અશાંતિમાં છીએ, એટલે આપણે અસમાધિમાં છીએ, એટલે આપણી સામે જબરજસ્ત કોયડો છે કે આ જીવને ક્યાંય જંપ નથી, આ જીવને ક્યાંય સાતા નથી, કારણ કે હરિની ઈચ્છા સુખદ માની. સંયોગો પ્રારબ્ધ બદલી શકાય એમ નથી, બોલીએ ખરા કે વિધિના લેખ મિથ્યા થાય નહીં, પણ આવી શ્રદ્ધા નથી. એટલે જે કહે છે ને કે કર્મબદ્ધ પર્યાયની શ્રદ્ધા થવી જોઈએ. જે કંઈ આ પ્રકૃતિનો ઉદય આવે છે બધો ક્રમબદ્ધ છે, આમાં ફેરફાર થઈ ન શકે. સ્યાદવાદની અપેક્ષાએ સમજવું પડે તો કૃપાળુદેવ કહે છે એ સ્યાત પદ છે કે બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. આ હરિની ઈચ્છા સુખદ આપણે માની નથી. આપણે તો હરિની ઈચ્છા કરતા આપણી ઈચ્છા વધારે બળવાન માનીએ છીએ. હવે હરિ સામે બાથ ભળીને નીકળ્યા છીએ અને પાછી પ્રાપ્તિ આપણે પ્રભુની કરવી છે, તો આ બે વસ્તુ બને એમ નથી. તારે હરિ સાથે સંઘર્ષ કરવો છે અને શાંતિની પ્રાપ્તિ કરવી છે, કલ્યાણની પ્રાપ્તિ કરવી છે. આ વસ્તુ બની શકે એમ નથી. કૃપાળુ દેવના જીવનમાંથી આવો જબરજસ્ત પુરુષાર્થી પ્રયોગવીર એ પણ એવી રીતે ચાલે છે. સૌભાગભાઈને કહે છે કે હવે અમને હરિની કૃપા થઈ છે, તમારા સમાગમની અંદર આ વાત કહેવા માટે હરિની કૃપા થઈ છે, પણ તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી. હવે આ બધા જ્ઞાનના વિષયો છે, છતાં કહે છે કે આ માત્ર તમને જ, એટલી સૂચના કરે છે કે હવે સમાગમ થાય તો આવજો એકલા, સગા વાલા કુટુંબ કબીલા મિત્ર સ્વજન પરિજન સાથે નહીં. આ કઈ લગ્નનું રિસેપ્શન નથી, હા ગમતે ન જવાય. અહીંયા તો નિર્દેશ કરે છે કે તે માત્ર તમને જણાવવા માટે, માત્ર શબ્દ છે. અમારે જણાવવું છે, શું જણાવવું છે કે આ બધા વિષયો જીવના વધવા ઘટવા વિશે, એક આત્મા અનંત આત્મા, મોક્ષ મોક્ષનું સુખ અનંત સુખ, આ બધાનો સમાગમે તમને સર્વ પ્રકારે નિર્ણય આપવો છે એવી હરિની કૃપા થઈ છે, માટે આપણા સમાગમની અંદર હવે આ વાત થશે. તમને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી છે, પણ આ પ્રેરણા જે અમને હરિએ કરી છે એ માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી. હજુ એવું કંઈ ઉદયમાં આવતું નથી કે અમે લોકોની અંદર આ વાતને, સૌભાગભાઈ કે કાંઈ જણાવવું છે તો ઉભા રહ્યો, હું એક જાહેર સભાનું આયોજન કરું, મારા પ્રશ્નોનો જવાબ માટે હું એક આયોજન કરું, પ્રભુ આપ પધારો, હોલ ભાડે લઈ લઉં, બધાને લાભ થાય ને, પરમાર્થ માર્ગની અંદર પાત્રતા વિના લાભ પણ થાય. આ સમજાય છે? આપણો ઉદય પાયકો ન હોય તો તેમાં ભરી ભવસ્થિતિ પરિપાક થયા વિના સ્તવનની અંદર બોલીએ છીએ ને, આપણી તથા યોગ્યતા જ્યાં સુધી ન જાગે જીવને પાત્રતા ઉપર સતત લક્ષ આપવું પડશે. ત્યાં સુધી કદાચ કોઈ શબ્દો મળી જાય, કોઈ પુસ્તક હાથમાં આવી જાય, કોઈનો યોગ થઈ જાય, આપણને કાંઈ એમાં લાભ થાય આપણા આત્માનું એની અંદર કોઈ કલ્યાણ ઉપજે. કારણ તથારૂપ જોગ મળ્યો પણ તથારૂપ યોગ્યતા થઈ નથી. બહુ ધ્યાન રાખીએ, બહુ ધ્યાન રાખીએ. સતત આપણો લક્ષ્ય ક્યાં હોવું જોઈએ? પરમાર્થને પ્રાપ્ત કરવો છે, આત્મિક વિષયને ધારણ કરવો છે. પણ એને માટેનો નિયમ શું?
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.
ભાઈ, જ્યાં સુધી આ દશા પ્રાપ્ત નહીં થાય, પ્રાથમિક ભૂમિકા નહીં થાય, આત્મિક જ્ઞાન મેળવવા માટેની પાત્રતા આ જીવ અર્જિત નહીં કરે, ત્યાં સુધી આ વસ્તુ એ ઝીલી શકશે નહીં, ધારણ કરી શકશે નહીં, આત્માર્થનો નિવાસ જ થશે નહીં. એમાં વિષય કષાયની મંદતા જોઈએ, કષાયનું ઉપશમતા જોઈએ, મોક્ષની અભિલાષા જોઈએ, ભવનો ખેદ જોઈએ, પ્રાણી માત્ર પ્રત્યે દયાનો, કરુણા, અનુકંપાનો ભાવ જોઈએ, તો ત્યાં આત્માર્થનો નિવાસ છે. ભાઈ, સમ્યક દશાના લક્ષણમાં પત્રાંક 135માં પરમ કૃપાળુ દેવે કહ્યું કે સમ સંવેગ નિર્વેદ આસ્થાને અનુકંપા, આ સમ્યક દશાના લક્ષણો છે. સમ્યક દશા આવ્યા વિના સમ્યક દર્શન થાય કેવી રીતે? આપણે દશા બદલવી નથી અને દર્શન જોઈએ છે. સંકેતની પ્રાપ્તિ થઈ જાય બસ, કોઈ હાથ મૂકીને સંકેતની પ્રાપ્તિ થાય, કોઈના પગ પકડીને સંકેતની પ્રાપ્તિ થાય, કોઈ વાહમાં ધબા મારે એટલે આપણને સંકેતની પ્રાપ્તિ થાય, કોઈ મોરપીચ માથા ઉપર મારે એટલે આપણને સંકેતની પ્રાપ્તિ થાય. આ ગાંડપણમાંથી આપણે કેથી નીકળશું બહાર? કઈ થાય નહીં. જ્ઞાનીઓએ જયારે કીધું કે જ્ઞાનીના ચરણની ઉપાસના કરવી, ત્યાં સુધી એને પગ દબવાનું કીધું છે. એની ચરણ એટલે એની આજ્ઞા, એમને બતાવેલો માર્ગ, એની ઉપાસના, એ માર્ગે યોગ્યતા પ્રાપ્ત કરો. એને કહ્યું છે ચરણ ત્યાં અર્પણતા છે, એના બોધની અંદર અર્પણતા કરો. જ્ઞાનીના બોધમાં અર્પણતા નથી, અને લાંબો લટ જઈને ખોટીની જેમ પડે એના પગમાં, એટલે આપણને સંકિત થાય એમ. માર્ગ નથી આ. બાહ્ય વિનયના વ્યવહાર જુદા છે અને આભ્યંતર વિનયના વ્યવહાર જુદા છે. વિનય ધર્મનું મૂળ છે, એમાં વિનયમાં આજ્ઞા પ્રમાણ, પ્રભુ તારી આજ્ઞા મારે પ્રમાણ છે. સ્વચ્છંદ રહિત પણે અર્પિત ભાવે, સમર્પણ ભાવથી તમને જે સત્યની ઉપલબ્ધિ થઈ છે આવા નિર્મળ ચિત્તથી, તો એ સત્ય એ જ સાચું. મારી મતિ કલ્પનાનું સત્ય છે એ તો વિષય કષાયથી રંજિત થયેલું છે, કષાયના રંગથી રંજિત થયેલું છે. મારી વાતમાં વળી સત્ય કેવું? કારણ મતિની નિર્મળતા નથી. અંતિમ સંદેશમાં ભગવાને કહ્યું
વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ.
વિષય કષાય સહિત મતિના યોગ રહ્યા છે અમારા, વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ, અમારી મતિ તો હજુ વિષય કષાયથી રંજિત થયેલી છે. પરિણામની વિષમતા એટલે થાય છે શું, બોધ મળે છે પણ પરિણામ વિષમ મળે છે. અયોગના રૂપમાં પરિવડે છે. એટલે કોઈ ગુરુ મળ્યા, કોઈ ગ્રંથ મળ્યો, કોઈ સત્સંગ મળ્યો, આ બધા સદયોગ અને સદ નિમિત્તના યોગ એને કેમાં પલટાઈ જાય છે, અયોગમાં. અયોગમાં પલટાવાનું કારણ શું, જીવની તથારૂપ યોગ્યતાનો અભાવ. એની પાસે એટલી તથારૂપ યોગ્યતા હતી નહીં, એટલે અહીંયા કહ્યું કે તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી. પત્રાંક 257, મુંબઈ, અષાઢ વદ ચોથ 1947. અત્રે ઈશ્વર કૃપાથી આનંદ છે, આપનું પત્ર ઈચ્છું છું. ઘણું લખવું સૂજે છે પણ લખી શકાતું નથી, તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે, અને સમાગમ પછી લખ્યા જેવો તો માત્ર પ્રેમ સ્નેહ રહેશે, લખવું પણ વારંવાર મૂંઝાવાથી સૂજે છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ, કોઈ કંઈ પેટ દેવા જોગ મળે તો બહુ સારું એમ લાગી જવાથી કોઈ ન મળતા આપને લખવા ઈચ્છા થાય છે, પણ તેમાં ઉપર જણાવ્યા કારણોને લીધે પ્રવૃત્તિ થતી નથી. જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે, ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. આ વાતનો ખુલાસો પછી થશે. કઈ વાત પકડાય છે? અરે સાદી સાદી સંસારની વાત હોય તો કેવી મજા આવે. કોઈ એવી પ્રકારનું સામયિક હોય, સનસનાટી ભરેલા સમાચાર હોય તો કલાક સુધી છાપું હાથમાંથી આપણે નીચે પડે નહીં. કોઈ પણ કામ હોય તો કામ કરવાની ઈચ્છા થાય, હમણાં પછી, હમણાં પછી, હું પછી કરી દઈશ. કારણ કે અહીંયા આપણું મન ચોટ્યું છે. વિષયો કયા છે? સંસારના છે. આવા પત્રો, આવી વાતો, જ્ઞાનીની આભ્યંતર વાતો, એને પકડવા જેવી આપણા હૃદયની પવિત્રતા, ચિત્તની નિર્મળતા, યોગની સ્થિરતા, ખૂબ શાંતિ હોય મન વચન કાયના. આ સામાયિક ભાવે બેસીએ તો જ આ સ્વાધ્યાય થાય. બોલવામાં, સાંભળવામાં, બેમાં. જે સામાયિક ભાવે ન બેસી શકે, સર્વ જગતના સર્વ પાપ વ્યાપારનો ત્યાગ કરીને બે ઘડી એક જ આસને, હે પરમાત્મા તારી આજ્ઞાથી તારા સ્મરણમાં જ બેસવું જ મારે. એટલે આપણે ઉપાશ્રયની અંદર મુનિ મહારાજોના આચાર્યોના પ્રવચનો હોય ત્યારે સામાયિક લઈને બેસવાનું, પણ સાચી સામાયિક. વિધિની સામાયિકની વાત નથી, ભાવ સામાયિક. કોઈ અનુસંધાન સંસારનું ન જોઈએ, બધા જ પ્લગ કાઢી લેવાના. અહીંયા જયારે દાખલ થઈએ ત્યારે જેમ દેરાસરમાં પ્રવેશ માટે નિસિહી નામનો મંત્ર છે, નિસિહી એટલે હું આખા જગતને ઓસિરાવીને પછી પ્રભુ તારા દરબારમાં પગ મૂકું છું. અને જેવો કોક પરિચિત મેળવેલ કે કા કેમ છે બાપુજીને, કેમ હતું, પછી કાકા આવ્યા હતા એટલે ઓલી પછી ઓલી બેન મળી હતી કે અહીંયા ગઈ ગઈ ને, એમાં પોણો કલાક કાઢી નાખે પૂજામાં 5 મિનિટ, અને પછી કે અમે તો દેરે અપાસરે જાય, હું તો 9 વાગે જાઉં, 12 વાગે આવું, હું શું કર્યું 9 થી 12, શું થાય? મન જ જ્યાં ભમતું હોય, સામાયિક ભાવ સમજાય નહીં, સાવજમ જોગમ પચ્ચખામી સમજાય નહીં, નિસિંહ સમજાય નહીં, તો આપણા દર્શન આપણી સામાયક એમાં કેટલું નિપજે. ખૂબ કરવાનું, એ જ કરવાનું છે, એ જ ક્રિયાયોગ છે, એ જ જૈન યોગ છે, પરમાત્માને પામવાનો એ જ માર્ગ છે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ભાવથી કરીએ, અર્થપૂર્વક કરીએ, સમજણથી કરીએ. 8 દિવસ પૂજા ન થાય તો 1 દિવસ થાય, પણ જે થાય તે એ પૂજા આત્માના કલ્યાણનું કારણ બનવું જોઈએ, સંસારની વૃદ્ધિનું નહીં, કસાયના સંતોષનું નહીં, કસાયના નિરસનનું કારણ બનવું જોઈએ. આવો સામાયિક ભાવ સત્પુરુષના બોધને જ્યારે સમજવો છે ત્યારે એ ભૂમિકામાં આપણે આવવું પડશે, તથારૂપ ભૂમિકામાં બેસી જઈએ. ઘણું લખવું સૂજે છે પણ લખી શકાતું નથી. કૃપાળુ દેવ પોતાના અભ્યંતર દશાને શબ્દરૂપ આપે છે. આ બહુ કઠિન છે, બહુ કઠિન છે. ઉમાશંકર જોશી ગુજરાતીના સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર, જબરજસ્ત કવિ, શબ્દોનો સ્વામી, એણે વચનામૃત થોડું વાંચ્યું અને થોડા પદ વાંચ્યા. કોકે કીધું કે તમે આ કવિ છો તો લ્યો નાની અંદર વાંચો શ્રીમદ રાજચંદ્રજીનું. આ પછી એને એનો અભિપ્રાય લખ્યો છે કે આત્મ અનુભૂતિને આવી તંતોતંત ગુજરાતી ભાષામાં મૂકવી, તો આ ભાષાનું સામર્થ્ય મને તો શ્રીમદના વચનો વાંચ્યા પછી સમજાણું કે ગુજરાતી ભાષા આટલી બધી સામર્થ્યવાળી અને સમૃદ્ધ છે અને પરિપૂર્ણ છે. ગુજરાતી ભાષા પરિપૂર્ણ છે, આટલું બધું સામર્થ્ય આ ભાષામાં છે. અંતરના આવા ભાવોની અભિવ્યક્તિ આ ભાષામાં થઈ શકે છે? એણે કહ્યું છે કે શ્રીમદે તો ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી દીધી છે. કેટલાય નવા નવા શબ્દોનો એને જન્મ આપ્યો છે. કારણ કે મનની કેટલીય વાતો શબ્દમાં લખી શકાતી નથી. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. એક કારણ એ છે કે તમારી સાથે હવે અમારે સમાગમ થવાની હરિની કૃપા થઈ છે, અને એ સમાગમ પછી હવે મારે તમને આ બધા ખુલાસા આપ્યા પછી જો કંઈ બાકી રહેતું હોય તો લખવું છે. અને સમાગમ પછી લખ્યા જેવો તો માત્ર પ્રેમ સ્નેહ રહેશે. જો સમાગમ થશે તો ત્યાર પછી લખવાનું શું રહેશે? તો માત્ર પ્રેમ અને શિષ્યને સદગુરુનો સમાગમ થયો. સમાગમ નહોતો થયો ત્યાં પછી ત્યાં સુધી શિષ્યને અનેક પ્રશ્નો હતા અને ગુરુને પણ અનેક ઉત્તર હતા દેવાના. પણ સમાગમ બરોબર થઈ ગયો શિષ્યનો અને સદગુરુનો, તો શું થયું? શિષ્યના મોઢામાંથી નીકળ્યું કે શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન, અને હવે બાકી શું રહ્યું? આ દેહાદી આજથી વર્તો પ્રભુ આધીન. વાત પૂરી થઈ ગઈ. હવે લખવા જેવું, કહેવા જેવું, પૂછવા જેવું કંઈ હોય તો બસ તમને આધીન, આ દેહ આખો હવે તમને અર્પણ કરી દેવા સિવાય કાંઈ રહ્યું નથી. અને ગુરુની દશા કેવી? નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, કહી મૌનતા એમ કહી સહજ સમાધિ. સમાગમ થઈ ગયો, નહોતો થયો બરોબર, જાયમો નહોતો ત્યાં સુધી શિષ્યના પ્રશ્નો પિસ્તોલની ગોળીની જેમ, તોપના ગોળાની જેમ આવતા હતા, અને સામે સદગુરુ એને એક એક યુક્તિ, પ્રયુક્તિ, તત્વજ્ઞાન, રહસ્ય, અનુભૂતિ બધાથી એનું સમાધાન આપતા હતા. સમાધાન આપીને કહ્યું કે કર વિચાર તો પામ. ગુરુ મૌન થઈ ગયા અને શિષ્ય કે પ્રભુ હવે કંઈ મારે બીજું કરવા જેવું નથી, એકમાત્ર આપના પ્રત્યે અર્પણતા સિવાય હવે કંઈ બચ્યું નથી આ જગતમાં કંઈ કરવા જેવું. બધો જ ક્રિયાયોગ આવી ગયો. પરમાર્થ પ્રાપ્તિનો બધો જ ક્રિયાયોગ અર્પણતામાં આવી ગયો. એટલે કૃપાળુદેવે કહ્યું કે બીજું કંઈ શોધમાં એક સત્પુરુષને શોધ અને પછી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ સમાપત્તિ છે, આ સત્સંગની સમાપત્તિ છે. કૃપાળુદેવ અહીંયા કે છે આ સમાપત્તિ છે, કે લખવાનું ઘણું છે પણ સમાગમ પછી લખવું. પણ મને પાછું લાગે છે કે સમાગમ પછી લખ્યા જેવો તો માત્ર પ્રેમ સ્નેહ છે. લખવું પણ વારંવાર મૂંઝાવાથી સૂજે છે. બહુ મૂંઝાઈએ છીએ ત્યારે જ લખીએ છીએ, અમથા અમે લખતા પણ નથી. બહુ જ ધારાઓ ચાલતી જોઈ, આત્માની બધી ધારાઓ. આ ક્યાંથી પત્ર લખાય છે? મુંબઈથી. હો, આ હિમાલયમાં નથી લખ્યું, મુંબઈની પેઢીમાંથી પત્ર લખ્યો છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ, આ આત્માની અનુભૂતિની ધારાઓ. આગલા પત્રમાં લખે છે કે સુધાની ધારા પછી પણ કેટલાક દર્શનો અમને થયા છે. બહુ જ ધારાઓ ચાલે છે, અનેકવિધ પ્રમાણે આ આત્માનો શાંત રસ, પરમ શાંત રસ એ છલકાય છે, ઉભરાય છે. આ અનવરત ધારા ચાલી રહી છે, સહસ્રાધાર કહે છે. સહસ્રાધાર વહ કેવલ કો બીજ જ્ઞાન કહે, ચતુરાંગુલ હે દીર્ઘસે મિલે હે. આવી સુધાની ધારા ચાલી છે, અનંત પ્રકારની, અનેક પ્રકારની, બહુ પ્રકારની ધારાઓ કે છે ચાલતી જોઈ છે, અનુભવી રહ્યા છે. આત્માના જે ગુણો છે એ વિવિધ પ્રકારના ગુણોનું એની અંદર અનંત વીર્ય જેમ જાગૃત થાય છે, એમ બધા ગુણોની શક્તિ અનંત ગુણી થઈ અને બધા જ ગુણો ક્રિયાવર્તી બને છે. અને ક્રિયાવર્તી બને છે ત્યારે આ બધી ધારાઓની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ થાય છે ત્યારે કહે છે, કોઈ કંઈ પેટ દેવા જોગ મળે તો બહુ સારું. અમારો આ અનુભવ અમે કોઈને કહીએ, કોઈ પેટ દેવા જોગ. પેટ દેવા જોગ એટલે જેની પાસે આપણે વાત કરીએ, અને એ આછકલો હોય કે આપણે વાત કરીએ ને દહ જગ્યાએ ગામમાં કેતો ફરે, મને જ કીધું હો, હું બધું જાણું છું એને, એટલા બેવકૂફ તને એટલા માટે કીધું. પેટ દેવા જોગની અંદર આવું જેનું સમદર પેટ હોય, કૃપાળુદેવે આવો એક પત્ર એના બનાવીને લખ્યો છે કે અમે તમને આજે વાત લખી છે કે સાગર પેટ કરીને તમે એને સમાવી દેજો, અમારી વાતને ક્યાંય પ્રદર્શિત કરશો નહીં. જ્ઞાની પુરુષ પાસેથી કંઈ મળે, કંઈ પ્રાપ્ત થાય, એને કંઈ કહેવા માટે આપણને યોગ્ય ગૈણા હોય તો પછી એ બધી વાતો બહાર આપણું ડાપણ બતાવવા માટે થઈને બોલ બોલ કરાય. મને જ કીધું તો એકલું, આ આપણી પાત્રતા ગઈ ત્યાં જ, જ્યાં તું બોલ્યા કે મને જ કીધું તો મારું જ આમ થયું, ત્યાં આપણી યોગ્યતા તો બધી સમાપ્ત થઈ, પુણ્યાય બધી પરવારી ગઈ, આમાં જ આપણું ગયું છે. કારણ કે સ્વચ્છંદ જોર કરી જાય, અહમ જોર કરી જાય, જ્યાં કોક સત્પુરુષની કૃપા દ્રષ્ટિ થાય તો મુખ કૃપાને બાજુ ઉપર અને પોતે પાછો ડાયો થાય જગતની અંદર. પેટ દેવા જોગ, પેટનો ગુણ શું છે? વસ્તુને સમાવી લેવાનો. છ દ્રવ્યની આ આખો પિંડ એ તે બ્રહ્માંડે, એમાં જે આકાશ નામનું દ્રવ્ય છે, અવકાશ, અવકાશનો શું ગુણ? આકાશનો, ગમે તેટલા પદાર્થો, પૂદગલ પરિણામો, એના ગમે તેટલા સ્વરૂપને વિકુર આવે તો પણ અવકાશ બધાને, આકાશ બધાને અવકાશ આપે છે. ક્યારેય જગત સંકળામણ અનુભવતું નથી. આ તત્વની વાત છે, આપણે વિચાર કર્યો હોય જેને છ દ્રવ્યનો તો સમજાશે કે આકાશનો ગુણ બધાને અવકાશ આપવો. પણ આવું બધું થાય ને, આવા બધા પૂદગલ પરમાણુઓ અનંત રૂપ ધારણ કરે કે ગમે તે ધારણ કરે, એના રૂપ ગમે તેવા વિકુર આવે, એના આવર્તન વિવર્તન ગમે તે પ્રકારના થાય, આકાશનો ગુણ એવો છે કે બધાને સમાવી લે છે અને છતાં કોઈ રૂપ થતો. આ પેટ એ અવકાશ છે, આકાશ છે. જ્ઞાનીઓના હૃદય, ઉર અને ઉદર, ઉર અને ઉદર આવા સાગર જેવા હોવા જોઈએ. સાગર બધી જ નદીઓને પોતામાં સમાવી લે છે. એમ આપણને આમાંથી બોધ મળે છે કે આપણને જ્યારે આ જીવન મળ્યું છે, મનુષ્ય જીવન, એની બે વિશેષતા છે, ઉદર પણ છે અને ઉર પણ છે. એવા બનાવીએ કે જગતના બધા જ વસ્તુને આપણે પચાવી શકીએ, ઝીલી શકીએ, સમાવી શકીએ. આપણે તો આજે ઉદરના દર્દની ચિંતામાં જીવન પસાર કરીએ છીએ. જ્યારે વાત કરીએ ત્યારે શું થાય, પેટ પડ્યું છે એટલે તને ઉદર છે, તો પણ ઉર નથી, તારી પાસે ઉર નથી, પંચેન્દ્રિય છો, સંગની છો, અને માત્ર તને પ્રભુએ પેટ જ આપ્યું છે, એ સિવાય કંઈ નથી આપ્યું, લક્ષ નથી. એટલે એકાંગી બની ગયા છીએ આપણે. અહીંયા તો કે છે, જ્ઞાનીઓને પણ આ ઝંખના હોય છે કે અમારી વાત કોઈ ઝીલનાર મળે. શું કામ, કઈ અભિલાષાની અંદર કામ કરે છે, કયું તત્વ, પારમાર્થિક તત્વ કોઈને કોઈ કામ કરતું હોય. માર્ગ સનાતન છે, સનાતન રહેવો જોઈએ. આ માર્ગ છે એ સનાતન છે. જગતના જીવોને સંસારના પરિભ્રમણમાંથી અને કર્મના બંધનથી મુક્ત કરવા માટેનો આ માર્ગ છે. અને આ માર્ગ ક્યારે લોપ થવો જોઈએ નહીં, અને જ્યારે ક્યારે કોઈ કાળવળના પ્રવાહથી એમાં લોપ થાય છે, ત્યારે જ કોઈ અવતારી યુગ પુરુષ પણ માર્ગને ફરીથી પ્રકાશિત કરે છે, ફરીથી આલોકિત કરે છે. અને આવા જ યુગ પુરુષો ધરતી ઉપર આવે છે, એ જગતના કલ્યાણ માટે જ આવે છે. અને ત્યારે એમની ઈચ્છા એવી હોય છે કે અમને કોઈ મળે તો સારું. માર્ગ કેવો છે, આત્મસિદ્ધિની શરૂઆત કરી તો શા માટે પ્રભુ? વર્તમાન આકાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો. કાળ જોયો જ્ઞાની પુરુષે અને જોયું કે આ કાળમાં સુખના સાધનો વધ્યા, ભૌતિક સુખના સુવિધાઓ વધી, કમ્ફર્ટ્સ કન્વીનિયન્સ વધ્યા, પણ મોક્ષ માર્ગ તો લોપ થયો, બહુ પ્રકારે લોપ થયો. જ્ઞાનીઓ કહે છે, એટલે અમે આત્મસિદ્ધિનો હેતુ, આત્મસિદ્ધિનું અભિધેય, આત્મસિદ્ધિ લખવાનો ઉદ્દેશ તો કે વિચારવા આત્માર્થીને. હજી જે આત્માર્થી જીવો છે, જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એવા જીવોને વિચારવા માટે. એ વિચારશે તો લુપ્ત થયેલા માર્ગનું સ્વરૂપ, ખંડ ખંડિત થયેલા માર્ગનું સ્વરૂપ, છિન્ન વિચ્છિન્ન થયેલા માર્ગનું સ્વરૂપ, છેદ વિચ્છેદને પામેલા માર્ગનું સ્વરૂપ એની પાસે આવશે. કાળબળને કારણે પૂર્ણ માર્ગનું શુદ્ધ સ્વરૂપ એને ક્યાંય મળશે નહીં. તો આ જગતના જીવો ક્યાંક ભમાઈ જશે. આ જ્ઞાનીની અનંતી કરુણા છે. આ અનંતી કરુણા છે એટલે ઈચ્છે છે કે કોઈ એવા પાત્ર જીવ અમને મળે તો અમારી જે અનુભૂતિ, આ બધી ધારાઓના દર્શન અમને થાય છે, એ અમે કોઈને આપીએ, બતાવીએ.
શ્રી સુભાગ્યની શ્રી અચળ આદિ મુમુક્ષુ કાજ તથા ભવ્ય હિત કારણે કહો બોધ સુખ સાજ.
જગતમાં ભવ્ય જેવો કાળે કાળે છે જ. કાળબળ હોય તો એનો પુરુષાર્થ થોડો મંદ થાય, એ સમજી શકાય, પણ એની ભવ્યતા તો છે જ. આવા જીવો આત્મહિતને સાધી શકે એટલે આવા પરમોપકારી જ્ઞાની પુરુષો, આ તીર્થંકર અને તીર્થંકર કોટિ જેવા જે પુરુષો છે, એ જગતના જીવોને લુપ્ત થયેલા માર્ગને પ્રકાશિત કરવાની સદૈવ ઝંખના રાખતા હોય છે. એ જ પ્રકારે એમનું ભાગ્ય નિર્મિત થયું છે. આ નિયતિની વ્યવસ્થા આ છે કે કોઈ કાળે ધરતી ઉપર સતનો લોપ થવા દે નહીં, કોઈને કોઈને કોઈ કોઈ પુરુષ સતરૂપે ફરીથી આ જગત ઉપર આવી અને સત ઉપરના આવરણને હટાવે અને સત્યને પ્રકાશિત કરે. અહીંયા કહે છે કે એ કોઈ ન મળતા આપને લખવા ઈચ્છા થાય છે, પણ તેમાં ઉપર જણાવ્યા કારણે લીધે પ્રવૃત્તિ થતી નથી. પ્રવૃત્તિ થતી નથી, કારણ એ છે કે હરિ ઈચ્છાએ દોરેલો ક્રમ જેમ દોરે એમ અમે દોરાઈએ છીએ. અમે આ બધું કરવું છે છતાં અમે નક્કી કરીએ છીએ કે ના, નિયતિથી જે અમારા થકી કરાવવાનું હશે તે જ અમારે કરવું છે. જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષી જ છે, ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. સ્વભાવે એટલે જીવનો સ્વભાવ દોષયુક્ત નથી, જીવ ગુણયુક્ત છે. પણ સ્વભાવે શબ્દ છે એટલે કૃપાળુદેવે એની સ્પષ્ટતા આપી છે. કૌંસમાં લખ્યું છે પોતાની સમજણની ભૂલે. જીવ દોષિત છે. જીવ દોષિત છે એનું કારણ તો કે એનો સ્વભાવે દોષિત છે ના, પણ પોતાની સમજણની ભૂલે. અને એમાં સમજણમાં શબ્દ પોતાની મૂક્યું છે, કોકની નહીં. એક એક જો શબ્દને પકડી લઈએ ને તો આપણને એટલા બધા અંતર્મુખ કરાવે છે કે પોતાની સમજણની ભૂલે. ભાઈ તું નથી સમજો, અવળી સમજણ કોની, આપણી કે બીજાની? જ્યાં સુધી આ જ્યાં સુધી આપણને નહીં સમજાય કે ભૂલ પોતાની છે, તારો દોષ એટલો જ પોતાને ભૂલી જવું, અન્યને પોતાનું માનવું. સમજણ હંમેશા પોતાની હોય, પછી અવળી હોય કે સવળી હોય, પણ સમજણ કોની? પોતાની. પછી એમ કે એ તો એને મને આમ કીધું એટલે પછી મારું આમ થયું, પણ એને તને ગમે એમ કીધું એટલે આપણે કહીએ. આપણી કહેવતો બહુ સારી છે, એ તો કે કૂવામાં પડ તો તું પડીશ. ગમે તે બાબતમાં બીજાને દોષ આપે ત્યારે કઈ કે સમજણ તારી ખોટી, તું શું કામ એમ સમજો, તું તારું હિત સમજી શકતો નથી, આ બાબતમાં તારે શું કરવું જોઈએ એનો વિવેક તને ન આવ્યો, આ બધું બતાવવા માટે છે ને આપણે એક જવાબ એને શું આપીએ કે ઈ એમ કે છે કૂવામાં પડ, પડતું મૂક તો તું મૂકીશ. તો અત્યાર સુધી બધી દલીલ વહી જાય કે એ આમ કહેતો હતો ને એને મને આમ કીધું ને એને આમ કરવાનું કીધું એટલે કહ્યું, તો કે એને ગમે તેને કીધું. લોકો તારા હિત માટે ગમે તે પ્રકારનું કહે, પોતાનું હિત તો પોતાએ જ વિચારવાનું છે, પોતાનું કલ્યાણ તો પોતાએ જ વિચારવાનું છે. આ પોતે જ પોતાનો વૈરી, કૃપાળુદેવે લખ્યું છે કે પોતે જ પોતાનો વૈરી. આ એ થયું છે કારણ સમજણની ભૂલ. આ સમજણની ઊંધાઈ છે, સમજણની અવળચંડાઈ છે. કારણ કે એક તો ખોટી સમજણ અને એમાં પાછું અભિમાન કરે, અને અવળચંડાઈ કહે સમજણની ઊંધાઈ છે. જીવ સ્વભાવે પોતાની સમજણને ભૂલે દોષિત છે, ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. અને મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી. એટલે જ્ઞાની પુરુષો જીવના દોષ ઉપર જોતા નથી. અનુકંપાનો ત્યાગ કરવા જેવું કે છે, એની અનુકંપા અમને આવે છે. અનુકંપા તો કરવી જોઈએ, અનુકંપાનો ત્યાગ જ્ઞાની પણ કરતા સમજે છે કે બિચારા જગતના જીવો પોતાની ભૂલોથી દોષિત છે, સ્વભાવથી દોષિત નથી, છે તો પોતાની જ અવળાઈ છે, પોતાની જ અવળચંડાઈ છે. હવે એને ફરીથી દોષિત કર્યા કરવું, તો કે એની અનુકંપા આપણે તો છોડીએ છીએ કે એ બિચારો પોતાની સમજણ જ અવળી રાખીને બેઠો છે. એટલે કહે છે કે અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. આ જ્ઞાનીનું આ જે કંઈ આવશ્યક લક્ષણ, સત્પુરુષનું આ ચરિત્રનું એક અદ્ભુત પાસું, કરુણા અનુકંપા, સનાતન કરુણા જ્ઞાનીઓની 430માં જે કીધી છે કે સનાતન માર્ગનું સ્વરૂપ શું, જગતના સર્વ જીવો સમાધિને પામે, શાંતિને પામે, આત્મ અવસ્થાને પામે, એક પણ જીવ અસમાધિને ન પામે, અનવકાશપણે બધાને આવું મોક્ષ સુખ પ્રાપ્ત થાય. જગતના સર્વ જીવો પ્રત્યે અનુકંપા હોય એવી દ્રષ્ટિ કેવળ જ્ઞાનીઓની છે. સંસારી જીવોને બધા જીવો પ્રત્યે અનુકંપા ન હોય, પણ પોતાના વાલા દવલા હોય ને એના પ્રત્યે અનુકંપા હોય, અને બીજા પ્રત્યે તિરસ્કાર, ઘૃણા આવું બધું કંઈક હોય. કારણ કે આવી અનુકંપા, આવી કરુણા, આપણે પારમાર્થિક કરુણા, એનાથી પ્રાણી દયા જે છે, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અને પ્રાણી દયા. પ્રાણી દયા એટલે જગતના સૌ જીવો પણ આ જ પ્રકારના સંસારના પરિભ્રમણથી, કર્મના બંધનથી મુક્તિ મેળવે. આવી દયા, આવી ભાવ દયા, આ ઉત્કૃષ્ટ દયાનું સ્વરૂપ છે. એ અભયદાનથી શરૂ થાય અને ભાવ દયા એ પહોંચે. જે દેહ એને ધારણ કર્યો છે એ દેહમાં પણ એને અભય આપો, એ દેહનો ઘાત નહીં કરશો. એ પ્રાણને ધારક એવો જીવ એને પ્રાણી કહેવાય છે. તો કોઈ પણ જીવનો પ્રાણથી, એનો પ્રાણાતિપાત એટલે એનો ઘાત કરવો જ નહીં, કે ઘાત કરવા અંગેનું ચિંતવન પણ કરવું નહીં. બોલો, આ જૈન દર્શન. પહેલે પ્રાણાતિપાત, પ્રાણને ધારણ કરનાર, શ્વાસો શ્વાસ એ પ્રાણ છે, મન વચન કાયા એ પ્રાણ છે, એને ધારણ કરનાર, એને પ્રાણથી કોઈ પણ જીવને એનો ઘાત કરવો નહીં. તો અહીંથી શરૂ થાય એને કહેવાય છે અભયદાન. જીવ માત્રને અભયની, અભયદાનમ શરણદયાણમ, અભય આપો, પ્રાણીઓને શરણ આપો. સર્વ જીવની રક્ષા કરવા જેવો બીજો એકે ઉત્તમ ધર્મ નથી. મોક્ષમાળા 35, સર્વ જીવની રક્ષા કરવા માટે પ્રાણી માત્રનો ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. મહાવીરની શિક્ષાનો સુર તો આ છે. અભયદાનથી શરૂ થાય, અનુકંપાદાનમાં આવે અને છેલ્લે ભાવદયાની અંદર આ પહોંચી જાય. આ દયાના વિવિધ સ્વરૂપો, એમાં એક સ્વરૂપ માન્ય અને બાકીના અમાન્ય આવું ગાન પણ ક્યાંય કરશો નહીં. એટલે કહ્યું છે, મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી, કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. આ અનુભવ ખરો આપણો? કળિયુગ છે, હળાહળ છે, અને એમાં જો અસત્સંગ હોય અને અણસમજણ હોય તો ભૂલ ભરેલે રસ્તે દોર્યું જવાય કે નહીં? દોરાઈ જવાય. જગત આખું એ પ્રવાહથી દોરાઈ જાય છે. જ્ઞાનીઓ કહે છે કે આ કળિયુગની અંદર, એટલે કળિયુગમાં શું કરવું? તો કે સત્સંગ દ્વારા સમજણ કેળવવી, સત્સંગ દ્વારા સમજણ કેળવવી. આ જીવ પોતાની સમજણે એ દોષિત છે, અને જીવને સમજણ પ્રાપ્ત થશે તો એ સેનાથી થશે? સત્સંગથી. સત્સંગમાં સત્પુરુષ, સત્શાસ્ત્ર અને આવા સત્સંગીઓ, સતને ઈચ્છનાર એવા, આ સત્સંગનું સ્વરૂપ છે. એનું કોઈ પણ અંગ હોય, સત્સંગ, સત્સંગનું કોઈ પણ અંગ હોય તો એનાથી જીવની સમજણ પલટાશે, અવળી છે એ સવળી થશે. તો કે ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. આ જ્ઞાનીઓની કરુણા કે આ કળિયુગની અંદર આ અસત્સંગ અને અણસમજણના કારણે આ જગતના જીવો ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું તો બહુ કઠિન છે. પ્રાયે જગતના બધા જ જીવો કાળના પ્રભાવે ભૂલ ભરેલે રસ્તે દોરાઈ જાય છે, દોરાઈ જાય છે. તે સમયે આ સત્સંગનું અધિક મહત્વ છે. લખ્યું છે આ વાતનો ખુલાસો પછી થશે, એટલે એ વાત એમને પાછી ફરી કંઈ પત્રમાં આવશે તો આપણે એનું અનુસંધાન મેળવવા પ્રયત્ન કરીશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.